એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે જે પુસ્તકની વાત કરવાના છીએ એ માત્ર એક વાર્તા નથી, પણ એક આખો સમયગાળો, એક આખો સમાજ જીવંત કરી દે છે. આપણે જેમ્સ મેકબ્રાઇડની 2023માં આવેલી અને ખૂબ જ વખણાયેલી નવલકથા ધ હેવન એન્ડ અર્થ ગ્રોસરી સ્ટોરની દુનિયામાં ઊંડા ઉતરવાના છીએ.
હા, અને આ વાર્તામાં એટલું બધું છે,
બરાબર. એમાં ઇતિહાસ છે, રહસ્ય છે, અને સમાજ પર એકદમ ધારધાર ટિપ્પણી પણ છે.
બિલકુલ. અને આ વાર્તાના સર્જક જેમ્સ મેકબ્રાઇડ પોતે પણ એટલા જ એમ કે અનોખા છે. તેઓ માત્ર લેખક નથી, એક કુશળ સંગીતકાર પણ છે, અને એમની કળા એમના જીવનમાંથી જન્મી છે, ખબર છે?
હા, મેં એમના વિશે વાંચ્યું છે. એમના પિતા અશ્વેત હતા અને માતા
પોલેન્ડથી આવેલા શ્વેત યહૂદી શરણાર્થી. મતલબ આ બે અલગ અલગ દુનિયાનો જે સંગમ એમના લોહીમાં છે એ જ એમના શબ્દોમાં પડઘાય છે.
એટલે જ કદાચ એમની લેખન શૈલીને લોકો સંગીતમય કહે છે ને. એમાં જાણે સુખ અને દુઃખ, હાસ્ય અને કરુણાના સુર એક સાથે વાગતા હોય.
બરાબર.
એમણે હંમેશા એવા લોકોની વાત કરી છે જેમને ઇતિહાસના પાનાઓ પર એમ કે જગ્યા નથી મળી, જે સમાજના હાસ્યામાં રહી ગયા છે.
અને આ નવલકથા તો એનું શિખર છે. વાર્તા આપણને લઈ જાય છે 1920 અને 1930ના દાયકાના અમેરિકામાં. પેન્સિલ્વેનિયાના પોટ્સટાઉન શહેરનો એક નાનકડો ભૂલાયેલો વિસ્તાર છે ચિકન હિલ.
ચિકન હિલ,
હા. આ એ જગ્યા છે જ્યાં શ્વેત યહૂદી વસાહતીઓ અને આફ્રિકન અમેરિકન સમુદાયો ખભે ખભો મિલાવીને નહીં, પણ એકબીજાની જરૂરિયાત અને થોડી શંકા સાથે જીવે છે. એક નાજુક સંતુલન પર ટકેલો સમાજ.
તો આ સમાજનું જે ચિત્ર તમે ઊભું કર્યું છે એમાં તણાવ છે, પણ છતાં એકબીજા સાથે જોડાયેલા છે, ખરું ને?
ચોક્કસ.
અહીં જ લેખક આપણી સામે એક મોટો સવાલ મૂકે છે. જ્યારે સમાજનો સૌથી નબળો, સૌથી અસુરક્ષિત સભ્યો મુસીબતમાં હોય ત્યારે એની જવાબદારી કોની, અને એ જવાબદારી નિભાવવા માટે એક સમુદાય ક્યાં સુધી જઈ શકે છે? ચાલો આ સવાલને કેન્દ્રમાં રાખીને વાર્તામાં પ્રવેશ કરીએ.
વાર્તાની શરૂઆત જ એકદમ રહસ્યમય છે, અને એ પણ ભૂતકાળમાં નહીં, છેક 1972માં. હા, ચિકન હિલમાં એક નવું બાંધકામ ચાલી રહ્યું છે, અને ખોદકામ વખતે મજૂરોને એક જૂના સુકાઈ ગયેલા કૂવામાંથી એક માનવ કંકાલ મળે છે.
ઓકે.
પણ એ કંકાલ એકલું નથી, એની સાથે એક નાની વસ્તુ પણ છે, એક મેઝુઝા.
મેઝુઝા એટલે પેલું નાનું બોક્સ જેમાં યહૂદી પ્રાર્થના લખેલી હોય અને જે ઘરના દરવાજા પર લગાવે છે, એ જ ને?
બરાબર, એ જ.
એટલે એક કંકાલ અને એક યહૂદી ધાર્મિક પ્રતીક એક સાથે એક કૂવામાં. આ તો શરૂઆતથી જ એક એવી ગાંઠ છે જેને ખોલ્યા વગર વાર્તા આગળ ન વધી શકે.
આ શોધ જાણે ભૂતકાળના બંધ દરવાજા પર એક દસ્તક છે, બરાબર કહ્યું. અને એ દરવાજો આપણને સીધો 40 વર્ષ પાછળ 1930ના દાયકાના ચિકન હિલમાં લઈ જાય છે. એ સમયના ચિકન હિલનું ધબકતું હૃદય હતું ધ હેવન એન્ડ અર્થ ગ્રોસરી સ્ટોર.
વાહ, નામ પણ કેટલું સુંદર છે.
હા, આ કરિયાણાની દુકાન ચોના લદલો નામની એક યહૂદી મહિલા ચલાવતી. પણ એને ખાલી દુકાન કેવી, એ એનું અપમાન છે. એ તો એક અભયારણ્ય હતું.
અભયારણ્ય?
હા, એક એવી જગ્યા જ્યાં કોઈનો ધર્મ કે ચામડીનો રંગ જોયા વગર ઉધાર મળતું અને
માનવતાના નાતે સૌનું સ્વાગત થતું.
તો આ દુકાન એ માત્ર ભૌતિક જગ્યા નથી, પણ વાર્તાનો નૈતિક આધારસ્તંભ છે.
અને એની સંચાલક ચોના લડલો એ આ વાર્તાની આત્મા હોવી જોઈએ.
ચોક્કસ. ચોના નાનપણમાં પોલિયોનો શિકાર બની હતી, એટલે શારીરિક રીતે અશક્ત છે, પણ એનું મનોબળ પહાડ જેવું છે. એની કરુણા અનંત છે. એ માને છે કે દરેક માણસમાં ઈશ્વરનો અંશ છે, ભલે દુનિયા એને ગમે તે નજરે જુએ.
અને એનો પતિ?
એનો પતિ છે મોશે લડલો. મોશે એકદમ વ્યવહારુ માણસ છે. એક થિયેટર ચલાવે છે અને પત્નીની આ વધુ પડતી ઉદારતાથી કાયમ ચિંતામાં રહે છે.
કેમ?
કારણ કે દુકાન હંમેશા ખોટમાં જ ચાલતી હોય છે.
હા, પણ મોશે પોતે પણ કંઈ જેવો તેવો નથી. એનું થિયેટર એ શહેરનું એકમાત્ર થિયેટર છે જ્યાં અશ્વેત ગ્રાહકોને પણ દરવાજાની બહાર નહીં,
પણ અંદર સન્માન સાથે બેસાડવામાં આવે છે.
બરાબર. એટલે એ કદાચ ચોના જેટલો આદર્શવાદી નથી, પણ એનામાં પણ એ જ માનવતાનો અંશ તો છે જ.
હા, અને આ યહૂદી દંપતીની દુનિયા અશ્વેત સમુદાય વગર અધૂરી છે. એમાં મુખ્ય છે નેટ ટિમ્બલિન.
નેટ ટિમ્બલિન
દેખાવમાં એ મોશીને ત્યાં કામ કરતો એક સામાન્ય માણસ છે, પણ હકીકતમાં એ ચિકન હિલના અશ્વેત સમુદાયના શાંત, ગૌરવશાળી અને સૌનો આદર પામેલા નેતા છે. એ ઓછા બોલો છે, પણ એની આંખો બધું જ જોઈ લે છે. એ સમુદાયનો રણનીતિકાર અને રક્ષક છે. અને પછી આવે છે ડોડો.
ડોડો 12 વર્ષનો બહેરો અશ્વેત છોકરો.
હા, એક નિર્દોષ બાળક જે આખી વાર્તાનો ઉત્પ્રેરક બને છે.
અને જ્યાં સારા લોકો હોય ત્યાં અંધકારનું પ્રતીક પણ હોય છે.
અહીં એ ભૂમિકામાં છે ડોક્ટર રોબર્ટ્સ, શહેરનો મુખ્ય ડોક્ટર, પણ સાથે સાથે કુકલક્સ ક્લેન, મતલબ KKK જેવી જાતિવાદી સંસ્થાનો મુખ્ય સભ્ય. એ કોઈ વ્યક્તિ નથી, પણ સમાજમાં ઊંડે સુધી ફેલાયેલા સંસ્થાકીય જાતિવાદ અને નફરતનું જીવતું જાગતું સ્વરૂપ છે.
તો આ બધા પાત્રો પોતાની પોતાની દુનિયામાં જીવી રહ્યા છે, એક નાજુક દોરથી બંધાયેલા. પણ આવી વ્યવસ્થાને તોડવા માટે તો
માત્ર એક જ ચિનગારીની જરૂર હોય છે.
અને એ ચિનગારી ક્યાંથી આવી?
એ ચિનગારી 1936માં એક દુર્ઘટનાના રૂપમાં આવે છે. ડોડોના કાકા ફેટી, જે મોશેના થિયેટરમાં કામ કરે છે, એમનું એક અકસ્માતમાં મૃત્યુ થાય છે.
અચ્છા.
આનાથી ડોડો અનાથ થઈ જાય છે અને કાયદા મુજબ એ રાજ્યની જવાબદારી બની જાય છે.
અને અહીં ડોક્ટર રોબર્ટ્સને મોકો મળી જાય છે.
બરાબર. એ પોતાની સત્તાનો ઉપયોગ કરે છે.
શું કરે છે?
ડોક્ટર રોબર્ટ્સ પોતાના પૂર્વગ્રહ અને સત્તાના જોરે ડોડોને મંદ બુદ્ધિ જાહેર કરી દે છે અને આદેશ આપે છે કે તેને પેનહર્સ્ટ સ્ટેટ સ્કૂલ એન્ડ હોસ્પિટલમાં મોકલી દેવામાં આવે.
એક મિનિટ, પેનહર્સ્ટ એ સમયે આવી સંસ્થાઓ જેનું નામ હોસ્પિટલ કે સ્કૂલ જેવું સૌમ્ય લાગતું, એ ખરેખર તો
એ સમાજમાંથી અનિચ્છનીય લોકોને દૂર રાખવાની જગ્યાઓ હતી.
તો પેનહર્સ્ટનું નામ સાંભળીને જ ચિકન હિલના લોકોના મનમાં શું ડર પેદા થયો હશે?
એમના માટે પેનહર્સ્ટ એ નરકનું બીજું નામ હતું. એક એવી કુખ્યાત અને ક્રૂર સંસ્થા હતી જ્યાં લોકો જીવતા જતા અને ભાગ્યે જ પાછા આવતા. ચિકન હિલનો દરેક વ્યક્તિ જાણતો હતો કે ડોડો જેવા બહેરા પણ એકદમ સ્વસ્થ છોકરાને ત્યાં મોકલવો એ એને જીવતે જીવ મારી નાખવા બરાબર છે.
તો જ્યારે અધિકારીઓ ડોડોને લેવા આવે છે ત્યારે સમુદાય શું કરે છે? કોઈ વિરોધ કરે છે?
એ ક્ષણે નેટ ટિમ્બલિન હિંમત પતાવે છે. એ અધિકારીઓની સામે ઊભો રહી જાય છે અને ડોડોને પોતાની જવાબદારી પર લઈ લે છે.
પણ એ તો કામચલાઉ ઉપાય જ થયો ને.
બિલકુલ. અંતે આ મુદ્દો ચોના લડલો પાસે પહોંચે છે અને અહીં ચોના એક એવું વાક્ય કહે છે જે આખી વાર્તાનું નૈતિક કેન્દ્ર બની જાય છે.
શું કહે છે?
એ કહે છે, આપણે આ છોકરાને છુપાવવો પડશે.
વાહ, એ માત્ર એક નિર્ણય નથી, એ તો કાયદા સામે સીધી બગાવત છે.
હા,
એક નાગરિક તરીકેની ફરજ અને એક મનુષ્ય તરીકેની ફરજ વચ્ચેનો સંઘર્ષ અહીં ચરમસીમાએ પહોંચે છે.
અહીં જ લેખક આપણને પૂછી રહ્યા છે કે શું માનવતાનો કાયદો દેશના કાયદા કરતાં ઊંચો હોઈ શકે?
અને ચિકન હિલનો જવાબ હામાં છે.
બરાબર. અહીંથી જ શરૂ થાય છે કરુણાનું ષડયંત્ર. નેટ ટિમ્બલિનના માર્ગદર્શન હેઠળ આખો અશ્વેત સમુદાય એકજૂઠ થઈ જાય છે. ડોડોને ગુપ્ત રીતે એક ઘરમાંથી બીજા ઘરમાં, એક ભોયરામાંથી બીજા ભોયરામાં ફેરવવામાં આવે છે.
અને મોશે, એ તો ડરતો હતો ને?
હા, મોશે જે શરૂઆતમાં આ જોખમથી ગભરાય છે તે પણ ચોના પ્રત્યેના પ્રેમને કારણે આ ષડયંત્રમાં સામેલ થઈ જાય છે.
એટલે કે એક આખો સમુદાય એક બાળકના રક્ષણ માટે રાજ્યની સામે ઊભો થઈ ગયો છે. પણ ડોક્ટર રોબર્ટ્સ જેવો માણસ આટલી સહેલાઈથી હાર માને એવો નહોતો.
બિલકુલ નહીં, એણે દબાણ વધાર્યું જ હશે.
શું થયું પછી?
એના દબાણને કારણે પોલીસ અને સરકારી અધિકારીઓ ચિકન હિલમાં ધામા નાખે છે. અચાનક તપાસ, પૂછપરછ, ગલીઓમાં ભય અને શંકાનો માહોલ છે. દરેક જણ એકબીજાને શંકાની નજરે જોઈ રહ્યો છે.
અને આ બધાની વચ્ચે બીજા પણ તણાવ હતા જેનો તમે ઉલ્લેખ કર્યો હતો.
હા, પ્રતિબંધિત પ્રેમ સંબંધો જેવી વાતો. એણે સમુદાયની મુશ્કેલીઓમાં વધારો કર્યો.
તો હવે સમુદાય ચારે બાજુથી ઘેરાઈ ગયો છે, અધિકારીઓ નજીક આવી રહ્યા છે, એક નાની ભૂલ પણ
આખા સમુદાયને જેલમાં ધકેલી શકે છે.
આ દબાણ હેઠળ એ લોકો શું કરે છે?
એ લોકો ડોડોને શહેરની બહાર સુરક્ષિત જગ્યાએ પહોંચાડવાની એક અંતિમ યોજના બનાવે છે. પણ એ યોજના પાર પડે એ પહેલાં જ સમુદાયમાંથી કોઈક વિશ્વાસઘાત કરે છે.
ઓ નહીં.
અને એ જ સમયે શહેરના ડેમમાં એક સમસ્યાને કારણે ભયંકર પૂરનો ખતરો પણ માથે તોળાઈ રહ્યો છે.
એટલે કે એમની બધી મહેનત પર પાણી ફરી વળ્યું.
એવું જ લાગે છે. વિશ્વાસઘાતને કારણે અધિકારીઓને ડોડોનું ઠેકાણું મળી જાય છે. તેઓ તેને પકડીને પેનહર્સ્ટ લઈ જાય છે.
ઓહ,
એ સમુદાયની સૌથી અંધકારમય, સૌથી નિરાશાજનક ક્ષણ છે. એમ લાગે છે કે નફરત જીતી ગઈ અને કરુણા હારી ગઈ.
પણ નેટ ટિમ્બલેન જેવા પાત્રો આટલી જલ્દી હાર ન માને.
બિલકુલ નહીં. નેટ જાણે છે કે કાયદાના બધા દરવાજા બંધ થઈ ગયા છે, એટલે એ એવા માણસની મદદ લે છે જે કાયદાની બહાર કામ કરે છે. સન ઓફ મેન.
સન ઓફ મેન?
હા, એક રહસ્યમય અને શક્તિશાળી વ્યક્તિ જેનો પોતાનો ન્યાય કરવાનો આગો તરીકો છે. નેટ અને સન ઓફ મેન પેનહર્સ પર એક સાહસિક હુમલો કરે છે. તેઓ રાતના અંધારામાં ત્યાં ઘૂસીને ડોડોને છોડાવી લાવે છે.
અકલ્પનીય છે. એક તરફ માનવ સર્જિત ષડયંત્ર અને બીજી તરફ કુદરતનો પ્રકોપ, અને બંને ભેગા થઈને એક પ્રકારનો ન્યાય કરે છે.
હા, જાણે બ્રહ્માંડ પોતે ન્યાયના પક્ષમાં હતો.
કેવી રીતે?
જેવી રીતે તેઓ ડોડોને લઈને ભાગી રહ્યા હોય છે, એ જ ઘડીએ શહેરમાં પેલું ભયંકર પૂર ત્રાટકે છે.
ઓકે.
ચારે બાજુ અંધાધૂંધી અને તરાજી, પણ આ અંધાધૂંધી એમના માટે આશીર્વાદરૂપ બને છે. પૂરમાં એમના ભાગવાના બધા નિશાન ધોવાઈ જાય છે.
અને ડોક્ટર રોબર્ટ્સનું શું થાય છે?
એ જ તોફાની રાતે ડોક્ટર રોબર્ટ્સનું રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થાય છે. તે એ જ કૂવામાં પડી જાય છે જ્યાંથી દાયકાઓ પછી એનું કંકાલ મળશે.
વાહ, એટલે કે એક જ રાતમાં બધા સમીકરણો બદલાઈ ગયા. ડોડો બચી ગયો, અન્યાય કરનારનો અંત આવ્યો. પણ શું આ સાચી જીત હતી? આ બધાની કિંમત શું ચૂકવવી પડી?
કિંમત ઘણી મોટી હતી. એ રાત પછી ચિકન હિલ ક્યારેય પહેલા જેવું ન રહ્યું. આ બધો તણાવ, સંઘર્ષ અને દુઃખની અસર ચોનાના સ્વાસ્થ્ય પર થઈ, અને થોડા જ સમયમાં એનું મૃત્યુ થયું.
એની સાથે જ જાણે ચિકન હિલની આત્મા પણ મરી ગઈ.
બરાબર.
અને મોશે, એનું શું થયું?
ચોના વગર મોશે ભાગી પડ્યો. એણે પોતાનો બધો ધંધો વેચી દીધો અને હંમેશા માટે એ શહેર છોડીને ચાલ્યો ગયો. ધીમે ધીમે જે યહૂદી અને અશ્વેત સમુદાયો એક સમયે એકબીજા સાથે એક અનોખા બંધનથી જોડાયેલા હતા, એ વિખૂટા પડી ગયા.
એ એકતા જે એક બાળકને બચાવવા માટે બની હતી, એ હંમેશા માટે તૂટી ગઈ.
હા,
તો ડોડોને બચાવવાનું અને ડોક્ટર રોબર્ટ્સના મૃત્યુનું રહસ્ય ચિકન હિલની માટીમાં દટાઈ ગયું. પણ 1972માં જ્યારે એ કંકાળ મળ્યું, ત્યારે શું થયું?
ત્યારે જે જૂજ વૃદ્ધ પાત્રો જીવતા હતા, એમણે મૌન સેવી લીધું. એમણે એ જૂના ઘાને ફરી ખોતરવા ન દીધા.
અને
પેલો મેઝુઝા જે કંકાલ સાથે મળ્યો હતો, એ ચોનાની દુકાનનો હતો. કોઈકે એને ડોક્ટર રોબર્ટ્સના મૃત્યુ સાથે કૂવામાં મૂકી દીધો હશે. જાણે ન્યાય, સ્મરણ અને ચોનાના બલિદાનના અંતિમ પ્રતીક તરીકે.
આખરે વાર્તા એ સમજ સાથે પૂરી થાય છે કે કોઈ જગ્યાનો સાચો ઇતિહાસ સરકારી કાગળોમાં નહીં, પણ લોકોના દિલોમાં, એમના મૌન બલિદાનોમાં અને પેઢી દર પેઢી કહેવાતી ન કહેવાતી વાતોમાં જીવતો રહે છે.
બરાબર. અને અહીં લેખક આપણને એ પણ બતાવે છે કે હાશિયામાં ધકેલાયેલા સમુદાયો માટે રહસ્યો કેવી રીતે અસ્તિત્વ ટકાવી રાખવાનું એક સાધન બની જાય છે.
હા,
ડોડોને છુપાવવાનું રહસ્ય અને ડોક્ટર રોબર્ટ્સના મૃત્યુનું રહસ્ય, એ બંને એ સમુદાયનું રક્ષણાત્મક કવચ બની ગયા.
મને લાગે છે કે આ વાર્તાનો સૌથી સુંદર સંદેશ એ છે કે પ્રેમ એક ક્રાંતિકારી કૃત્ય છે.
વાહ, સરસ કહ્યું.
નફરત અને પૂર્વગ્રહથી ભરેલી દુનિયામાં દયા અને કરુણા જેવા નાના લાગતા કાર્યો પણ પ્રતિકારનું સૌથી શક્તિશાળી સ્વરૂપ બની શકે છે.
ચોનાનું કોઈને ઉધાર આપવું, મોશેનું અશ્વેત ગ્રાહકોને આવકારવું.
બરાબર. આ બધા નાના પણ ક્રાંતિકારી નિર્ણયો હતા.
આખરે આ વાર્તા સામાન્ય લોકોની અસાધારણ તાકાતની છે. ઇતિહાસ માત્ર રાજાઓ, મહારાજાઓ કે નેતાઓ નથી બનાવતા.
ના,
ઇતિહાસ તો ચિકન હિલ જેવા અસંખ્ય ભૂલાઈ ગયેલા વિસ્તારોમાં રહેતા ચોના, મોશે અને નેટ જેવા લોકો પણ બનાવે છે, જેમના બલિદાનોની ક્યારેય નોંધ લેવાતી નથી.
અને એ પણ કે સાચો સમુદાય લોહી, ધર્મ કે જાતિના સંબંધો પર નહીં,
પણ સહિયારી, માનવતા અને મુશ્કેલીના સમયે એકબીજાનો હાથ પકડવાની હિંમત પર બને છે.
ધ હેવન એન્ડ અર્થ ગ્રોસરી સ્ટોર એ માત્ર એક દુકાનનું નામ નથી, પણ એક આદર્શ છે, એક વિચાર છે.
ચોક્કસ.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.